जय जिनेन्द्र। श्री भागशन जी कृत सत्ता स्वरूप पर आपणे स्वाध्याय शुरू करीए छीए। ए पहेला पार्ला जैन मंदिरनी प्रतिष्ठाना 5 दिवसनो वार्षिक जे प्रोग्राम चाले छे एमां चौथो दिवस कोईने पण आंगणे आवो एक अवसर आवे तो ये सेमा निमित्त करवा माटे कि मैं जे भावना थी आया जिनेन्द्र देव ने प्रतिष्ठा करी ये भावना में हवे हूँ केटलो आग्रही जिनेन्द्र देव ने पधरामणी ने भावना तो दरेक ने होय साक्षात तो तीर्थंकर नो जन्म थाय तो स्वधर्म इंद्र जेवानो उत्सव जागे छे। अरे जन्म सो ए पहला ગર્ભમાં આવે અરે એ પહેલાં પણ એને કે તીર્થંકર કોણ છે જેના નિમિત્તે કેટલાય જીવોનું કલ્યાણનું એક કારણ નિમિત્ત બનતા હોય તો આપણે પણ આંગણે એ જિનેન્દ્રદેવ પધારે અને જો વર્ષો વીતતા જાય છે અને જો પ્રણતિમાં ફરક ન પડે તો સાર્થકતા શું પોતાના પરિણામોનો વિચાર ન થાય અને બીજાના પરિણામોનો વિચાર કરીએમાં આપણે ઉભી કેટલી બીજા શું કરે છે કેટલું કરે છે ઓછું કરે છે મારે શું કરવું છે બીજાને જોજે પણ એની આરાધના અધિક હોય તો એમાંથી પ્રેરણા લેજે એનામાં કોઈ દોષ હોય તો મારામાં છે કે નહીં એનાથી બચવા માટે કોઈના પ્રત્યે કોઈ તિરસ્કાર ભક્તિ કેવી નહીં તો અહીંયા સિમંદર ભગવાન આદિ ભગવંતોની વિરાજમાન થયા એક એક દિવસ પાંચ કલ્યાણ પૂજવીએ એમાં એક એકને માટે સિમ્બોલિકલ બનાવ્યા છે જેમ ગર્ભમાં આવે ભગવાન તો શું હોય ભગવાન એટલે બાય તીર્થંકરના આત્મા તો શું હોય એવી જ રીતે તો શુદ્ધાત્માને શ્રદ્ધામાં ગ્રહણ કર પછી બાળ તીર્થંકરનો જન્મ થાય તો શું છે આવી જ રીતે મારી પ્રણતિમાં શુદ્ધતાની પ્રગટતા સ્વભાવનું ટીકાળી નાયક ભગવાન આત્માનું શ્રદ્ધામાં ગ્રહણ કર્યું ધારણ કર્યું અને પછી એની પ્રગટતા થાય શુદ્ધતાની પ્રગટતા દીક્ષા કલ્યાણક જે શુદ્ધતા પ્રગટ થઈ છે એની હવે વૃદ્ધિ અને એ રીતે વિચાર કરીએ તો સંવર સંવરપૂર્વક નિષ્ઠા અને આવો જે આ મુનિ દશા છે તો ચોથો દિવસ કેવો હોય છે કેવળ કલ્યાણક જ્ઞાન કલ્યાણક કેવળ કલ્યાણક તો મારી જે સાધનાની પ્રારંભ થયો વૃદ્ધિ થઈ તો હવે એક પડતા મારા જ્ઞાન સ્વભાવની પ્રગટતાના બાધક કોણ છે રાગ કેવું છે મારા જ્ઞાન સ્વભાવની પ્રગટતાના મારા સ્વભાવના કોઈ બાધક ન હોઈ શકે સ્વભાવ એવું સામર્થ્યવાન છે નિરપેક્ષ તત્વ છે કે તેને કોઈ કર્મના ઉદયની કે કોઈ એના બાધા નથી હોય તો હોય તો કોની સાથે સંબંધ છે વર્તમાન પર્યાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્ય વચ્ચેની સંબંધની વાત છે ત્રિકાળી દ્રવ્ય સાથે ન હોય એના માટે કોઈ વાંચવું હોય તો સમયસારની 80, 81 અને 82 એમ આચાર્ય દેવે આત્માના પરિણામ અને પૂતગલના પરિણામ એમ શબ્દ હોય પછી કોઈ ભાષામાં કે આત્માને પૂતગલને નિમિત્તે કથનમાં એવું આવે પણ ત્યારે સમજવું શું છે કે જો દ્રવ્ય સાથે સંબંધ હોય બે દ્રવ્ય વચ્ચે તો શું થાય તો પહેલું તો નિત્ય સંબંધ થઈ જશે દ્રવ્ય અને પછી દ્રવ્ય નિરપેક્ષ રહેશે જ નહીં દ્રવ્ય અને ગુણ એ કેવા છે આપણે તો ખાસ આત્મા ઉપર 5 ભાવમાંથી પારણામિક ભાવ અને પારણામિકમાં પરમ પારણામિક પણ એટલે શું પારણામિક એટલે શું નિરપેક્ષ ભાવ 4 જે પર્યાયગત ભાવો છે સાપેક્ષ છે કર્મના તો આવું એક હું સ્વભાવની સાધના કરું કેવળ સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય સુધીની વૃદ્ધિ થઈ મુનિદશા આવે અને ક્ષપક શ્રેણીનું આરોહણ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને કેવળ જ્ઞાન થયે નિશ્ચિત શું છે? કેવળ જ્ઞાન થયે નિશ્ચિત શું છે? મોક્ષ જ છે નક્કી. પહેલું આયુષ વહેલું પૂરું થયું તો આજે એટલું છે, પણ જલ્દી પૂરું થયું તો? અરે ભાઈ જલ્દી કે મોડું, આયુષ પૂર્ણ થયે એમની ઉર્ધ્વ ગતિ થઈને સિદ્ધા લય પ્રાપ્ત સુસ્થિત એ દશા થયા વગર રહેશે. અને તેથી આવતીકાલે જે નિર્વાણ ન હોય તેને શું કહે? શુદ્ધતા જ શુદ્ધતા. હવે કોઈ પ્રગટતા વૃદ્ધિ અને એવો કોઈ પ્રશ્ન જ, અને એ બહુ જ જીવને માટે કેનો સ્વભાવ છે. શું છે? સ્પેશિયાલિટી છે કે એકવાર પૂર્ણતા થયા પછી ક્યારેય પણ વિપરીતતા ન થાય. પૂતગલમાં એવું છે, પરમાણુ છૂટો પડે પાછો સ્કંદમાં વહી જશે. ત્યારે આ જીવની એક વિશેષતા છે કે એકવાર પૂર્ણ શુદ્ધતા થાય તો પાછો પણ કદાચ આવે તો આવે. તો એનું જે પ્રયોજન છે, મારું પ્રયોજન શું છે? પ્રયોજનનું નામ શું કહેવાય? સાધ્ય. સિદ્ધ દશા એ શુદ્ધાત્મા સાધ્ય છે. ત્યાં શુદ્ધાત્મા એટલે પ્રગટ સિદ્ધ દશા. એ પ્રગટ દશા શું હોય? સાધ્ય હોય. અને એ સાધ્ય માટેનો જે પુરુષાર્થ છે એનું નામ સાધના અથવા તો ધ્યાન કહેવાય. અને ધ્યાનનો વિષય એનું નામ ધ્યેય કહેવાય. કુર્દશીનામાં આવે છે ને, ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની થતી હોય તો ધ્યેયનું ધ્યાન હોય અને ધ્યાનના ફળમાં સાધ્ય હોય. તો એ પંચકલાણક પણ આ રીતે પોતાના આત્માના હિતના માર્ગમાં એ રીતે એને એક હિતરૂપ મદદરૂપે થઈ રહે છે. તો એ પંચકલાણક પૂર્વક જીવ મંદિરમાં જિનેન્દ્ર દેવની પધરામણીને થયું એનો મહોત્સવ એ ચાલે છે. આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. સત્તા સ્વરૂપ ભાગ ચંદીકર, એમાં હવે લગભગ અંત તરફ પહોંચવા ગયા છીએ. એમાં 79 પાને આપણે પહોંચ્યા છીએ. એમાં ત્રીજી લાઈનથી આપણે કહીએ, સર્વજ્ઞનો સદભાવ સિદ્ધ થવાનો ઉપાય તમારે કરવો છે તો શું છે? સર્વજ્ઞનો સદભાવ છે એ તમારે સિદ્ધ સાબિત કરવું છે એવો ઉપાય. એટલો એવું તમારે ભાવના હોય તો કહે છે, સ્યાદવાદના કયા પ્રમાણે અમે અનુમાન કરી ચિત્ત લગાવ્યું છે. પોતે પોતાની વાત કરે છે ભાઈ, અમે આ જગતની અંદર સર્વજ્ઞ છે. ફરીથી, જગતની અંદર સર્વજ્ઞ ક્યારે હોય? એટલે પૂર્વે કહો કે શરૂઆત કરીને પહેલેથી જાણી કે શરૂઆત હા અનાદિમાં સૌથી પહેલી શરૂઆત કરી. નંબર વન સિદ્ધ, નંબર વન અરિયન, નંબર વન નહીં હોય જે માલ હોય છે. જે રીતે અત્યારે ચલો તો આપણે એમ લઈએ, ચલો ભરત ક્ષેત્રના સિદ્ધ નંબર વન. આ બધું હમણાં માંડ માંડ અમને અમારા પક્ષમાં આવ્યા છે કે ભરતમાં ને એમાં તો એરાવતમાં કાળનો ચક્ર ચાલતું હોય એટલે ક્યારેક શરૂઆત થઈ હશે. પહેલાં બધા મહાવિદ્યમાં જ રહેતા હતા, પછી અહીંયા કોક થોડા ઠરીઠામ થયા, પછી એને ચોથો વારો આવ્યો એટલે મોક્ષે ગયા. નહીં એમાં એવું પ્રશ્ન તો કાંઈ વેલિડ છે કે નહીં? કે પ્રશ્ન જ ખોટો છે? પ્રશ્ન એ ખોટો છે, એ કોડ હોય, પણ ઓલું ક્વેશ્ચન પૂછો તો એ કાંઈ એમ નહીં કે ઇનવેલિડ ક્વેશ્ચન. ગૂગલને તમે કોડમાં ભૂલ કરો, પણ પ્રશ્ન પૂછો તો એવું આવે? એવું ઇનવેલિડ ક્વેશ્ચન ના આવે ને. જીવને આ કરતા બુદ્ધિનું એવું વળગણ થયું છે ને, એને કાંઈક ને કાંઈક અનાદિ આનંદ સ્વીકારવા તૈયાર જ નથી. કારણ કે અનાદિ આનંદ જો સિદ્ધ થાય તો સૌથી પહેલો શું છૂટે? કરતા બુદ્ધિ. અને કરતા બુદ્ધિને શું કહે છે ગુજરાતીમાં? વળગણ. તો કહું વળગણ એવું થયું છે કે એને કરતા આમ કરતા થાય તો એને શું છે, એની સાથે એવું એટેચમેન્ટ છે કે હું કરતા નથી, વાત આમ સાંભળવી આમ આકરી પડી જાય છે. અહીંયા કહે છે જો સ્યાદવાદ પ્રમાણે, શું રીતે સ્યાદવાદ પ્રમાણે, શું છે સ્યાદવાદ ના કયા પ્રમાણે, કે ભાઈ તું સર્વજ્ઞ છે એ કોઈ કાળે કોઈ ક્ષેત્રે નથી, એ વાત તારી સાચી છે, પણ એનાથી સર્વતા નથી એમ નથી. સ્યાદવાદ નો એ પ્રકાર, કોઈ કાળે અને કોઈ ક્ષેત્રે, એમ જેમ અત્યારના છે, પણ એના કારણે કોઈ દી ક્યાંય જગતમાં હોય નહીં, અથવા ભરત એરાવતમાં કોઈ દી સર્વજ્ઞ ન હોય. અરે ન હોય તો એક વિચારીએ, એવું કઈ ન હોય તો મધ્ય લોકમાં ખાસ તો અહીંયા કોઈ નિર્વાણ ક્ષેત્ર જ ન સિદ્ધ થાય છે ક્યાં અને રહે છે ક્યાં, સિદ્ધ થાય છે ક્યાં મધ્ય લોકમાં અને રહે છે ઉર્ધ્વ લોક, અહીંયા એ થાય. તો એ સ્યાદવાદ પ્રમાણે અને કહે છે અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે, અમે પણ સ્વીકાર કર્યો છે, તેમ તમે પણ ચિત્ત લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે જ. અવશ્ય એક શું હોય છે, જ્ઞાનીની વાણીનું આ એક શું હોય છે, નિશ્ચિત નિશ્ચિત પોતાના અનુભવ પૂર્વકની વાણી છૂટે છે તો એમાં એ નિશ્ચિતતા જોઈ, શંકાશીલ હોઈ શકે એ નહીં. જેમ કે ને પૂજ્ય બેનસી પહેલા બોલની અંદર શું કે, આત્મામાં ગમાળ ગમશે, ગમાળ ગેરંટીથી વાત કરે છે. કેમ કે અમે એવું છે તો અમને પહેલાં નહોતો, અમને ગુરુએ કીધું અને અમે ગમાડવા માંડ્યા તો ગમ્યું અમને, તો ગમાળ ગમશે. પછી જગતમાં ક્યાંક ક્યાંક ગમે એવું થોડુંક ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, કોક કોક તો એવા જેને કે પેચીસ પેચીસ છે ને, ત્યાં કાંઈક ગમે એવું છે, સળંગ ક્યાંય ને. હિલ સ્ટેશન ગયા હોય, કોઈ આપણને ડિસ્ટર્બ ન કરે, શાંતિથી એન્જોય કરતા હોય તો અચ્છા ચાલો, એવું બધું નહીં, ભગવાનના સંવસણમાં ગયા ત્યાં તો ગમે એવું છે, ના તો પણ એમ નહીં, પણ જ્યાં ભલે પ્રાપ્તિ પછી કરશો, પણ ત્યાં આમ જઈએ તો ત્યાં ઠંડી લાગે ગરમી લાગે શું લાગે કાંઈ, તો પછી એનાથી સારું એના બીજું હું, ઠંડી ગરમી કાંઈ નહીં, સરસ મજાનું મંદ મંદ હવા આવતી હોય, દિવસ રાત્રિ જેવું જણાતું ન હોય, ત્યાં શું દુઃખ છે. આપણને સંયોગ આદિન વૃત્તિમાં એને વેદન નથી તો ત્યાં એને વેદન માની બેઠો છે. તો અહીંયા કહે છે કે તમે એ અવશ્ય તમને એવું ભાસે જ, વળી તમે આ હેતુ આપ્યો કે હું મનુષ્ય છું, તે જ પ્રમાણે સ્યાદવાદી પણ મનુષ્ય છે, અને મને જેમ સિદ્ધ ભગવાન એમ તમને નહીં દેખાય, તમે ખાલી એમ એને સરળ જવાબ પછી આપશે કે હું મનુષ્ય તે જ પ્રમાણે સાધવાને, અમને તો ન ભાસે, અમને તો સર્વજ્ઞ છે એવું ભાસતું નથી, અને તમને ભાસે છો તો તમેમાં હું વિશેષતા, મારી જેવા તમે મનુષ્ય છો અને મને નથી ભાસતો ને તમને ભાસે છે, એ તમે શું છે, મારી નથી તો તમને ન ભાસવું જોઈએ. એનો ઉત્તર આપણે એને તો એમ કીધું, તો ભલે એમ નતું કીધું, એણે તો કે ભાઈ હું મેં નથી માનતા, દુનિયામાં કોઈ ન માનતા, તો એની સામે દલીલ એ કીધી દુનિયામાં બધે નહીં કહો, અમે તમને માનીએ છીએ સર્વજ્ઞ, એને પરાર્થવાદી કીધું, પરાર્થ એને આગળ શબ્દ આવશે હજી. એ શું કહેતો હતો, અને આપણે સામાન્ય જનરલાઇઝ બહુ જ કરી નાખીએ છીએ, કોઈ ડૉક્ટરની દવા લેતા આપણે સાજા થયા બધાને શું કહેશું, ત્યાં બધા સાજા થાય, અરે ભાઈ કમસે કમ એટલું તો કે હું સાજો થયો, બધા ક્યાંક લાવ્યો હતો, એમ અહીંયા શું છે, અમે સર્વજ્ઞ નથી માનતા, તો દુનિયામાં કોઈ નથી માનતું, કે ભાઈ એમ નથી, જો અમે તો માનીએ છીએ, અને પાછી એમ દલીલ કોઈનામાં કોઈ નથી માનતો એટલે અમે માનીએ એવું જ માનીએ સર્વજ્ઞનો, તો કે અમે તો માનીએ અને તને કહીએ તો એ કેમ નથી માનતો, એ દલીલ માં શું કે અમે બીજા જે નાસ્તિક ને જ મળે અને એને જ પૂછે, તો કે ના સર્વજ્ઞ નથી, તો કે જો દુનિયામાં એ કહે છે એટલે અમે નથી મળે, તો અમે તો એ છે જવાબ બધા ઘણા આપી દીધા. તો અહીંયા તક તો સ્વાદમાં તો એનો જવાબ છે, આ હેતુ તમે અસત્ય આપ, આ તમારું લોજિક ખોટું છે, કારણ કે જગતમાં હવે જો કારણ આપે છે, મનુષ્ય શરીરવાન તો બધા એક જ જાતિના છે, પણ તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ જોઈએ છે. શું દેખું, એક મનુષ્ય તરીકે બધા કેવા છે? સરખા છે, બે હાથ બે પગ કાન, પણ વિવિધતા દેખાય છે કે નહીં? એક અભણ છે, એક ભરણેલો છે, એક ઝવેરી છે, પૈસાદાર છે, ગરીબ છે, બધા જુદા જુદા આપ્યા. કોઈને જ્ઞાન છે, કોઈને નથી. કોઈ બજાય ગાવા બજાવવાનું જ્ઞાન છે, કોઈને શાસ્ત્રનું જ્ઞાન છે, કોઈને વેદ હોય તો રોગનું જ્ઞાન છે, અને કોઈને નથી, કાંઈ નથી, અભણ છે. કોઈ દુષ્ટ બુદ્ધિવાન, કાલ થોડું ચાલી ગયું છે આપણે, અને કોઈ ધર્મ બુદ્ધિવાન. કોઈને જ્ઞાન મળ્યું તો સાચી રીતે આત્મહિતમાં લગાડે, અને કોઈ શેમાં લગાડે છે? બધું ખોટામાં લગાડે. કોઈ બધું ઠગવાના ને એવા ધંધા કરીને બધું કરે છે. કદાચ ઓલું હશે અનુભવ તો કદાચ નહીં છે, પણ મુંબઈ જેવા ભીડમાં ટ્રેનમાં ઓલા ખીચા કાચું હોય ને, ક્યાંથી ક્યાં આપણું હોય ને, ત્યાંથી આમ ખબર ન પડે એક મિનિટ, તો એ પણ શું હશે? કું જ્ઞાન લઈને કાંઈક ફેરવું હશે ને બધું એવું બધું. તો અહીંયા કહે છે કે જગતમાં ભલે એક મનુષ્ય તરીકે બધા, પણ પોતપોતાના જ્ઞાનને બધા પ્રકારો તો જુદા છે. તો એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદભાવ ન પાછો તમે નથી માનતા, અને અમે સ્યાદવાદીને પાછો એમાં વિરોધ ક્યાં આવે? એવું તો હોય છે, બે મનુષ્ય છે એટલે બેને સરખું જ બધું હોય એવું ક્યાં હોય? એકને સાતના હોય, એકને અસાતના, એવું બધું હોય શકે. એક આ વાત છે કે હવે તમે જો આવી રીતે શક્ય છે તો હવે તમે સ્યાદવાદીને પૂછો, એ તમને સરખું વ્યવસ્થા વ્યવસ્થિત રીતે એને જે રીતે સમજાવણ એ રીતે સમજાવશે. એની વાત તમારે સ્યાદવાદીના સર્વજ્ઞનો સદભાવ ભાસવાની પરીક્ષા કરવી છે તો તમે એને પૂછો. તમે ભાઈ તમે કેમ માનો છો? અમે જ નથી માનતા, તમે કેમ માનો? એને તમે પૂછો, અને પછી તેને સ્વાર્થનું માન દ્વારા સ્વર્ગની સત્તા સિદ્ધ થઈ હશે તો તે તમને પરમાર્થ અનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરાવે. અને એણે જો ફરીથી અહીંયા શબ્દ શું વાપર્યો છે એમણે, આમ જૈન પણ પોતાને માને જૈન કુળમાં, પણ પોતાના હજી શ્રદ્ધાના ઠેકાણા. ગુરુદેવસિંહને પણ એવી રીતે થયું હતું, એકજણ સાથે ચર્ચા કરી, ગુરુદેવ આવૃત્તિ કહે સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કરે તેની દ્રષ્ટિ ક્યાં જાય? ના આવ્યું હતું. એમણે કહે સર્વજ્ઞ સર્વજ્ઞનું જાણે, શું છે હજી સર્વજ્ઞની પણ, અને ઘણા તો એવી રીતે સર્વજ્ઞ કોને નિશ્ચિતપણે જાણે, કોને જાણે? જે બની ગયું છે ને, કારણ કે વોટર હેઝ બી ડન કેન નોટ બી અનડન એમ કહે ને, ભૂતકાળ કેવો થઈ ગયો છે ઇતિહાસ એને બદલાવી શકે એટલે એને તો નિશ્ચિતપણે જાણે, પણ વર્તમાનમાં અને ભવિષ્ય તો થયું નથી એટલે હજી ખબર ન પડે. અને વર્તમાનમાં હજી શું છે, કાંઈ નિશ્ચિતતા હોતી? ઘણી બધી પોસિબિલિટી હોય છે ને, હા, એટલા માટે કાંઈ નક્કી નથી. અહીંથી આપણે હવે મંદિરે જશું કે હા, અને એમાંથી આપણે શું કરશું હજી કાંઈ નક્કી પોતે એક એક. અચ્છા, અરિયન ભગવાન માટે બધું નિશ્ચિત છે, આપણા માટે અનિશ્ચિત છે,
બરોબર?
પણ મેં હજી નક્કી જ નથી કર્યું. અહીંયા આપણે અહીંથી પૂરું કરીને મંદિરે જવું કે ઘરે જવું મેં હજી નક્કી નથી કર્યું, તો કોણ નક્કી કરવાનું? મારું કઈ બીજું થોડી નક્કી કરવાનું. અરે ભાઈ, તને તારી પ્રણતિનો પ્રવાહ, અને એટલા માટે શું શબ્દ વાપર્યો છે? પ્રવાહ. પ્રણતિનો શું છે? હમણાં નથી ને કઈ એક એક ઓલું મૂકવું છે એવું નથી, એ ઉર્ધ્વ પ્રવાહ એને આવે છે ને, એના માટે પ્રવચન સારમાં તારી પ્રણતિનો પ્રવાહ કેવો છે? નિશ્ચિત છે, અને નિશ્ચિત ન હોય તો કેવડી જાણશે કેવી રીતે, અને કેવડી જાણે અને એનાથી જુદું થયું તો એનું નામ સમ્યક જ્ઞાન કોણ કહે? તને ખબર નથી, તારા અનુમાનથી તે નક્કી નથી કર્યું, પણ યાદ જે ક્ષેત્રાંતર થવાનું છે, જે ક્ષેત્ર સ્પર્શ થવાનું એનું તો શું છે? નિશ્ચિતતા. તો ઘણા કે ના એ ભૂતકાળનું બરોબર જાણે, પણ જે ભવિષ્ય અને વર્તમાનનું કાંઈ હજી નિશ્ચિત ન હોય તો આવી પણ કલ્પના. અરે જો ન જાણે એવો શબ્દ વાપરો તો સર્વ કેમ હોય? એ સર્વપણું શેના માટે છે? કોઈ પણ પદાર્થ, દ્રવ્ય, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ કાળ, અને કોઈ પણ એ બધું અહીંયા કે તો એ જેને થયું છે જે સર્વજ્ઞાનની સિદ્ધિ જેને થઈ છે એને સ્વાર્થ અનુમાન દ્વારા એટલે પોતે પોતાથી શીખવે છે અને પછી તેને આપ જો એ પોતે યથાર્થ નિર્ણય કર્યો છે તો પરમ પરાર્થમાં અનુમાન દ્વારા એટલે બીજાને કહેવામાં બીજાને કહીને તમને કરે છે જો તમે તેનાથી ચતુર થઈ નિર્ણય કરવાના અર્થી બની પૂછશો હવે શું છે જો તમે તેનાથી વધારે ચતુર થઈને અને નિર્ણય કરવાના અર્થ જો કેવા છે કેવા અર્થી બનીને વાદ વિવાદ માટે નહીં પોતાની અધિકતા દેખાડવા નહીં પણ મારે હવે યથાર્થ નિર્ણય કરવો છે મને જેટલી દલીલ હતી બધી કહી દીધી હવે મારે નિર્ણય ઉપર આવવું છે ફરી ત્યાં એક બહુ જરૂરી શું છે સાંભળ્યા કરીએ છીએ વાંચ્યા કરીએ છીએ પણ એક નિર્ણય અંતે સત્ય શું છે કે અંદરમાં અને અંદરમાં જો દ્રઢ થાય તો એના માટે આગળનો પુરુષાર્થ કેમ નથી પણ શું થાય છે ના ના હજી થોડુંક સાંભળી લે હજી સાંભળે એનો અર્થ કે હજી એનો અર્થ એમ નથી કે નિર્ણય થાય એટલે સાંભળવું છૂટી જશે અરે નિર્ણય શું અનુભવ સુધી અરે તદ્વ મોક્ષ ગામી ગણધર આદિ પણ સાંભળવા જાય આપણને ભય ન લાગવો છે કે આપણે આવું બધું કરશું પછી સાંભળવાનું મન નહીં થાય ઉલટાનું ઊંડપ વધારે કરવા માટેનું ગણધર દેવ જેવાને હવે એમને કઈ બારણથી વધારે થવાનું છે છતાં ભૂમિકા હોય તો અહીંયા તો જો તમે પૂછશો અને તેનાથી હેતુના આશરે સાચી સિદ્ધિ ન કરાવી શકાય જો સામો જીવ ભલે આમ જૈનનું માનન કરે હું સર્વ પણ એની પાસે આમ જેને કે એક પરંપરાથી માની લીધું નિર્ણય નથી કરાયો તો તે નિયમથી સાદવાદી છે જ નહીં બહુ જ વારંવાર આ શબ્દો લીધા શું લીધું છે તું જૈન કુળમાં જન્મો છો સાચા દેવને માને છે કુદેવને તો માથું નમાવીને કોઈ દી કપાઈ જાય તોય નથી માનતો પણ જો નિર્ણય કર્યો નથી તો કેવો છો એ મિથ્યા દ્રષ્ટિ છો કાંઈ જ ફરક નથી એટલે આખું આ સત્તા સ્વરૂપમાં મૂળ વાત કોના ઉપર નિર્ણય કોનો નિર્ણય કોની સત્તાનો નિર્ણય સર્વજ્ઞાની સત્તાનો અને સર્વજ્ઞાની સત્તાનો યથાર્થ નિર્ણય કરે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા તરફ પણથી ઢેળા વગર રહેશે નહીં ખાસ એ આપણને એ કરાવે છે તો એ નિયમથી સ્યાદવાદી જ નહીં જેમ બીજા લૌકિક અજ્ઞાની જીવો છે તેવો એને પણ જાણવો કોને સવારના ઉઠીને પહેલો જ અભિષેકમાં પહોંચી જાય પૂજા કરે છે બધું જ પછી છ આવશ્યક બરોબર પાડે સ્વાધ્યાય કરે સંયમ તપ દાન બધું જ કરે છે પણ જો નિર્ણય નથી તો એ સ્યાદવાદી નથી લૌકિક માણસ જેવો છે મનુષ્ય જેવો છે તો ચાલો આપણે બધું બંધ કરી દેશું તમે જ કહો છો ને આ બધું એમાં એક બહુ જ પ્રશ્ન છે એમાં બંધ કરવાની ક્યાંય વાત આવી કે ઉલટાનું નિર્ણય કરવાની વાત શું છે જીવને ઊંધું પકડવાની જેમ એક ગુરુદેવના દ્રષ્ટાંત બહુ જ કે એક ભાઈ હતા તાવને એવું મોટી ઉંમરના ને એવું બધું થયું એને કીધું કે શું ખાવાનું ને એવું કે અત્યારના એને ખીચડી આદિ એવું પણ અત્યારના નહીં દેતા તાવ છે ને એટલું થાય છે તો એટલું કીધું પછી એને જમવાનું કે મને ભૂખ લાગી આપો તો કે ના ડૉક્ટરે ના પાડી ખીચડી જો ખીચીને ના પાડે લાડવાનું ના નથી પાડે બરોબર ને એ જ નહીં ના જો આપણે એમ એમ અહીંયા કહે છે કોઈ પોતે ઊંધું પકડી લે કે ભાઈ પૂજા ભક્તિ આદિ કરે છે ને નિર્ણય નથી કરતો એટલે કાંઈ પૂજાલું છોડવાની ક્યાં વાત આવે ઉલટાનો નિર્ણય કરે એના માટેની વાત છે પણ જેને ઊંધું જ પકડવું હોય એને શું થાય તો એ અહીંયા કે એના જેવો જ છે કારણ કે જેમ લૌકિક જીવ વિષય કસાયાદીના કાર્યોમાં પર્યાય બુદ્ધિરૂપ છે પર્યાય બુદ્ધિ એટલે વર્તમાન જે યોગ્યો એમાં જ એકાકાર પર્યાય બુદ્ધિ કોને કહેવાય જે જે પર્યાય મળે જેમ અત્યારના કઈ છે ગતિથી વિચાર કરીએ તો મનુષ્યને તો મનુષ્ય ગતિમાં જ એકાકાર થઈ ગયો 24 કલાકે શું યાદ આવશે બરોબર નથી કાંઈ ખોટું તો નથી મનુષ્ય છીએ ને માનીએ છીએ ને ખોટું નથી ને હા હું તિર્યંશ મારી જાતને માનું તો દોષ છે એ અહીંયા પર્યાય બુદ્ધિમાં છો તો શું તારું અસ્તિત્વ પર્યાય જેટલું છે? જેથી હું મનુષ્ય છું એટલું જ હંમેશા યાદ આવે તને? એ સિવાયનું તારું અરે મહા અનંત ગુણોનું ભરેલું એક મોટું અસ્તિત્વ તો બાકી થઈ ગયું છે. એક મિનિટ આપણે કરીએ, 5000 કોઈનું દેવું છે બરોબર, મીંડા કેટલા હોય? 5000 હોય ને, એમાં એની પાછળ ઝીરોસ કેટલા હોય? 3 હોય ને, અને 10માં કેટલા હોય? 1. 10 રૂપિયા આપી દીધો ને કે 1 0 બારી નસ કર ના. અરે સિમ્પલ લોજિક છે, 5000માં 3 0s હતા અને હવે 10 આપીએ છીએ તો 1 0 છે કે નહીં એમાં? એટલે એમાંથી એને કેટલા છે? 1 0 માઇનસ કરવાના. અહીંયા આવું ને આવું અજ્ઞાનતામાં આપણે બધા એ ફસાઈ રહ્યા છે, એક તેમાં મગ્ન થઈ વિચક્ષણ બની રહ્યા છે. જે મળી પર્યાય બુદ્ધિ એમાં જ આકાર ઓલો આખો આત્મા, જે મળે 5000માં 10 આપે એટલે મીંડું ન જાય, એના 90 થશે, 4990. પણ મુદ્દો તો મોટો છે એ તો આપ, હા તું છે ને 4990 આપી નહીં, 4009 જો આપજે શો કદાચ બાકી આત્માનું ચિંતા ને, પાછો 10 રૂપિયા આપીને એને મીંડું કઢાવો છે. એમાં અહીંયા શું છે, મોટો ટેકાળી ભગવાન આત્માને છોડી દેવો છે અને એક પર્યાય વર્તમાન આવી, એમાં શું થવું છે? એકાકાર થવું છે. તો એ મગ્ન વિચેલ્યા છે તેમ એ જૂઠા સ્યાદવાદી કહેવાય બુદ્ધિ, અને એ જૂઠા સ્યાદવાદી છે પોતાની પર્યાય બુદ્ધિ મટાડે, અને તે બુદ્ધિરૂપ જે પૂજા દાન તપ અને ત્યાગાદિકમાં મગ્ન થઈ ધર્માત્મા બની રહ્યા છે તે ખાલી એમાં છે, કેવા ખાતરના છે એ પર્યાય બુદ્ધિમાં, બાકી યથાર્થ સ્યાદવાદી નથી. માટે તમે આ નિયમ જાણો કે નિયમ સંયમ નિયમ આવે છે યમ નિયમ સંયમ, અને કુનકુન આચાર્ય દેવનું તો પરમાગમ છે જેનું એક નામ શું છે? નિયમ સાર. નિયમ એટલે શું? નિયમ એટલે શું? અવશ્ય કરવા યોગ્ય હોય તે. અને નિયમ કોણ પાડે, જ્ઞાની કે અજ્ઞાની? શું છે નિયમ કોણ ફાળે, જ્ઞાની કે અજ્ઞાની? બે ફાળે છે. આપણે અજ્ઞાની શું નિયમ લીધો? રાગ દ્વેષ કરે જાણે નિયમ લીધો, એ વગર એક સમય ન ચાલે. અને જ્ઞાની એ શું નિયમ લીધો? નિરંતર ભેદજ્ઞાન કરવા, એક સમય પણ ભેદજ્ઞાન કર્યા વગર એ ચાલે નહીં ને, આપણને એક સમય રાગ દ્વેષ કર્યા વગર. તો એ નિયમ નથી, નિયમ તો એવો એક બહુ સરસ એના માટે, અવશ્ય કરવા યોગ્ય છે. અવશ્ય કરવા યોગ્ય અને જે જીવને સુખરૂપી તૃપ્ત, અવશ્ય કરવા આવી ગયું પણ અવશ્ય કરવા યોગ્ય કેવું છે? હિતરૂપ, તેનું નામ શું કહેવાય છે? નિયમ કહેવાય છે. તો અહીંયા એક આપણને નિયમ દેખાડે, પછી નિયમમાં શું હોય છે? અપવાદ હોય ને, એક્સેપ્શન હોય ને, બધા નિયમમાં હોય બધું. અરે જ્યાં સિદ્ધાંતના સ્વરૂપના સ્વભાવના નિયમો એમાં ક્યારે અપવાદ ન હોય, સાકર લગભગ લગભગ ગળી હોય છે. હા ઓલમોસ્ટ ઓલમોસ્ટ જે આવી ગયું નેચરલ આવી ગયું, તો 99.99 કોકને ઘેર કદાચ એવી ઓલું જેમ કે ને કે બહુ બહુ જૂની હોય, પછી એનો ટેસ્ટ બધો કેવો હોય બદલાઈ ગયો, ટેસ્ટ બદલાઈ ગયો થોડો બધો. જીવને ક્યારે પણ સ્વભાવ સ્વરૂપનું અસ્તિત્વ સામર્થ્ય એવું અંદરમાં છે એ કલ્પના, વિભાવમાં અને વિભાવના નિમિત્તો એવા સંયોગોમાં આવ્યો એકાકાર, કે સ્વભાવની પૂર્ણતા અને સ્વભાવની નિત્યતા અને એની જગ્યાએ અનિત્યતામાં ફસાઈ ગયા. તો અહીંયા કહે છે, તો એ નિયમ જાણો કે જેને સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય નિયમથી થયો હશે તે જ સ્યાદવાદી છે. સ્યાદવાદી, સ્યાદવાદી કહો જ્ઞાની કહો, ખરેખર તે છે સ્યાદવાદી. જેને સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય નિયમથી થયો છે. નિયમથી થયો એટલે એને નિર્ણય કરીને કરે, કોઈના કહેવાથી કઈ વાંચવાથી, નિશ્ચિતપણે ન્યાયથી, અનુમાનથી, ન્યાયથી સાથે એને કર્યો છે એ શ્યાદવાદી. અને એટલા માટે તમને આ નરદનારપણું છે, કાયમાનપણું આદિ હેતુ આપી શ્યાદવાદીને સર્વજ્ઞની સત્તાનો સદભાવ ભાષાનો નિષેધ કરો છો, ખોટું છે. જેમ આમ માણસ એમ તમે માણસ છો, તમે શ્યાદ અને આમના નથી કરતો તમને ન કે એવો જ તમે એ દ્રષ્ટાંત આપો છો એ શ્યાદવાદીને સર્વજ્ઞની સત્તાનો ખબર નથી, તો એ નિષેધ કેવો છે? અસંભવ રૂપ છે, તમારો ખોટો છે. પછી આધાર આપે છે, એનો નીચે અર્થ છે જે હમણાં આપણે વાંચ્યું એવી રીતે વચ્ચે આવી ગયું. જેમ પોતે અલ્પજ્ઞ હોવા છતાં સર્વજ્ઞવાદીને નિર્ણય છે કે મારા સિવાય બીજા પણ સર્વજ્ઞના જાણનારા ભૂતકાળના ભૂતકાળમાં થયા છે, વર્તમાન કાળે છે અને ભવિષ્ય કાળે એ થવાના. અને ઓલો જે છે ને એકાંતવાદી એક એમ છે, અને તેમ મને પણ તે જ રીતે, ઓલો જેમ સર્વજ્ઞ નહીં માને તો હું પણ એક માણસ છું અને હું તેવી રીતે જ સર્વજ્ઞ નથી, એટલે ભૂતકાળમાં નહોતા, અત્યારના નથી અને ભવિષ્યમાં પણ, એવી ત્રિકાલિક નિશ્ચય હોઈ શકે છે. આવી ગયું, બેનો નિશ્ચય છે, બેનો નિર્ણય છે, બેનો નિયમ છે. શ્યાદવાદી કે હોય જ અને ઓલો કે ન જ હોય. હવે શું કરવું, એનું બેનું શું કરવું? કેટલા બધાથી તો કીધું આમ તારું કેવું અયુક્ત છે, યોગ્ય નથી, કારણ કે સર્વજ્ઞને સિદ્ધ કરનારા પ્રમાણ સાબિતી તો અત્યારના છે બધું, તારું જ્ઞાન હીણું છે તો પૂરું કેમ ન થાય, અને જગત કીધું તો જગતના જાણનારા કેમ ન હોય, તો એ રીતે કીધું. અને બીજું, જેમ હું અનુમાન આદિથી સર્વજ્ઞને વાસ્તવિક રીતે જાણું, આ કોણ કહે છે? શ્યાદવાદી કે જેમ મેં અનુમાન આદિથી, એ પહેલાં યુક્તિ ન્યાય બધાથી સર્વજ્ઞને યથાર્થપણે મેં નિર્ણય કરીને જાણું છું, તેમ અન્ય મનુષ્ય પણ સર્વજ્ઞને જાણનાર હોય એમાં કોઈ બાધા નથી. એમ અન્ય મનુષ્ય હોય અને કોઈ ન માને પણ હોઈ શકે, ભલે મેં મનુષ્ય તરીકે બધા સરખા છે પણ એના અભિપ્રાયોમાં જુદા જુદા પણું હોય છે. તેમ અન્ય મનુષ્ય પણ સર્વજ્ઞને જાણનારા હોય ન હોય કોઈ નહીં. છેલ્લી બે લાઈન એ પેજ ઉપર 80માં, ઇત્યાદિ બધી જીનમતની નિર્બળતા દર્શાવી, પણ એ અવસ્થા તો કોની છે? જૈનાભાસી છે. શું છે? જૈન નથી, પણ જૈનનો શું કરી દીધો છે? આભાસ હોય છે ને, એની સામે કયો શબ્દ છે? ઓપોઝિટ આભાસનો, પ્રતિભાસ. શું છે? ભાસો. એમાં જેવું છે એવું યથાર્થ ભાસો, એનું નામ શું કહેવાય? પ્રતિભા. અને છે એવું નથી, એમાં કંઈક વિપરીતતા છે, તો એનું નામ શું કહેવાય? આભાસ. જેમ બ્રગ જળમાં શું છે? પાણી છે કે પાણીનો આભાસ છે? આભાસ છે. બાકી દરિયો નદી છે તેમાં પાણીનો શું છે? પ્રતિભાસ છે. અને એટલા માટે સમયસારમાં ઘણી વાર અમૃતચંદાચાર્ય આવા શબ્દો કે પ્રતિભાસો, અમને તો પ્રતિભાસ છે, તમને પણ પ્રતિભાસો, અથવા આવું ખોટું ન પ્રતિભાસો. તે અહીંયા એ કહે છે કે એ નિર્બળતા, એ અવસ્થા તો જૈનાવાસી કે જેને હવે શું છે? મતનું, આમનાયનું, વસ્તુઓના સ્વરૂપનું અથવા સપના કલ્યાણનું જ્ઞાન તો ન થયું. કાંઈ જ્ઞાન નથી, મારું કલ્યાણ કેમ થવાનું છે એ વાત પણ ખબર નથી, સાચો મત શું છે, વિપરીતતા શું છે, બધું કાંઈ જેને નથી. ખાલી શું ધારણ કર્યું છે? જૈનપણાનું ધારણ કર્યું. જૈનપુરમાં જૈનમાં છે એટલે અમે જૈન છીએ. પરિસણ આવે ઘણા તો એવું જ હોય ને, ઘણા તો શું કે અમે તો કંદમૂળ પરિસરના દેશોમાં નથી ગાતા, અમે જૈન છીએ અને અમે કંદમૂળ તો પરિસરમાં ક્યારેય ખાતા નથી. અચ્છા ચાલો, એનાથી વધારે અમે ચોમાસાના 4 મહિના તો એને અડતા જ નથી. કેમ તો સારું છે ને, પણ અરે ભાઈ આવું જૈન પણ હોય, જે અભક્ષ છે એ ક્યારેક ખાવું ને ન ખાવું, ઝેર માટે એવું હોય ને ક્યારેક ખાવું કે ન ખાવું, નહીં એવું ઓપ્શન ન હોય, ઝેર ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું? એમ અહીંયા કહે છે એ જૈનપણાનું બધું શું છે કે એ સપનું જ્ઞાન ન થયું તો માત્ર શું છે કુળાદિ અથવા પંચાયત આદિના આશ્રયથી પૂજા તપ ત્યાગ આદિ રૂપ પ્રવર્તે છે. શ્રીમદજી જેને કીધું ને એમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો. પછી આગળ વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો દઢ આસન પદ્મ લગાય મન પૌન નિરોધ સ્વબોધ કયો હઠ યોગ પ્રયોગ સુતા. આ બધી શેની વાત આવી? સામાન્ય યમ નિયમ ને પાછી એનાથી આગળ ઓલા હઠ યોગી કરે ને શ્વાસ રંધાય ને આ બધું કરે છે. આ બધી એક કોની વાત? એક આમ સામાન્યપણે આત્મસિદ્ધિમાં કહીએ તો ક્રિયા ચડવી. પછી શુષ્ક જ્ઞાની માટે કયો છે સબ શાસ્ત્ર કે નય ધારી હિયે મત મંડન ખંડન ભેદ કીએ. પોતાના સ્વમતનું છે એનું મંડન અને અન્ય મતનું શું કરે આવું ધારણા જ્ઞાન પણ થઈ ગયું. ઓલું ક્રિયાજળની વાત અને આ શુષ્ક પણ શું થયું સાધન બાર અનંત કિયો તદપી કચુ વાત. જે દોલતરામજીએ છડાણામાં કીધું મુનિવ્રત ધારે અનંત બેર ગ્રવે એ જ અર્થમાં આવ્યું. અબ કયો ન બિચારે. એવી રીતે સમયસારમાં કુનકુન આચાર દેવે શું વાત. અન્ય મતના નહીં ઉપવાસ કર્યા ને ફરાળી આહાર ખાવાની જો છૂટ હોય ને કોઈ ઉપવાસ કર્યો હોય ને પછી એમાં છૂટ શું હોય? શું હોય એટલે ઓલું હોય રાજાગ્રહની પૂરી ખાવાની છૂટ ને એવું બધું છૂટ હોય ખબર નહીં સાહેબ. આ ફરાળ એટલે એવું ખબર છે ને એવું અહીંયા કે છે એવા નહીં જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપસી. કુંકુ ના કહે લીધું અન્યની તો કોઈ વાત જીનવરે કહેલા કરે છે અને તો પણ જો આત્મજ્ઞાન નથી તો કાંઈ નથી. તે અહીંયા આ કીધું છે કે જો એ ત્યાગ પણ જૈની કરાવે છે તેમને છે તો આ માત્ર ખાલી શું છે બહારથી દેખાવ કરે છે એ ખરેખર સ્યાદવાદી જૈન નથી યથાર્થ એને આત્માની રૂચિને સ્વીકારેને થયો નથી. હવે કે છે કે આવું કદાચ તમારું વિશેષ જ્ઞાન તર્ક કે બધી બાયની ક્રિયાઓ આદિમાં બહુ અધિકતા ન હોય તો કેવું હોવું જોઈએ? મિનિમમ શું હોવું જોઈએ? વિશેષ જ્ઞાન ન હોય તો પણ જે મોક્ષ માર્ગની પ્રયોજનભૂત રકમ છે તેનું જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલું કદાચ એકાદ શબ્દ આગળ પાછળ ચાલે નહીં. પાછું કેવો શબ્દ છે? પ્રયોજનભૂત અને પાછું નિર્ણયરૂપ હેતુપૂર્વક ન્યાયથી લોજિકથી તર્કથી બધી રીતે. અને આ વાત બહુ જીવનમાં કારણ કે પોતે જો ન્યાય તર્કથી સ્વીકાર્યું તો એની માન્યતાને દળતા મળશે નહીં તો કાંઈ બીજું એ નથી. અને એ જ વાતને અહીંયા પ્રયોજનભૂતની વાતને દોલતરામજી છડાણ શું કીધું જીવાદિ પ્રયોજન ભૂત તત્વ. આ પ્રયોજન મોક્ષ માર્ગની પ્રયોજનભૂત રકમ. મોક્ષ માર્ગની પ્રયોજન કોણ છે? તત્વા શ્રદ્ધા. કારણ કે કોનો આશ્રય લેવો છે? કોઈનો નહીં. પછી કયા ભાવોને છોડવા યોગ્ય છે? કયા ભાવ પ્રગટ કરવા યોગ્ય? ઓલા તબે આવ્યા આશ્રય કોનો ને તો જીવનો અજીવનો. કયા ભાવ છોડવા યોગ્ય છે? આશ્રય ઉપર કોણ પ્રગટ કરવા યોગ્ય છે? સંવંડી છે અને એના ફળરૂપે શું છે? એ રીતે પ્રયોજન રકમ છે તેનું જ્ઞાન તો નિર્ણયરૂપ હેતુપૂર્વક હોવું જોઈએ. આમ હોવું જોઈએ એટલે શું? હોવું ઇઝ અ મસ્ટ. કમ્પલ્શન ઇઝ અ મસ્ટ. એ કહે ને મિનિમમ રિક્વાયરમેન્ટ. આના વિના ક્યાંય પણ આગળ વધી શકાય એવું એ નથી. ગુરુદેવ આનો એક સો દ્રષ્ટાંત બીજો આપતા. ઘણા ગુરુદેવના દ્રષ્ટાંત કોકને વ્યાજે આપ્યા છે 10-15 વર્ષ વ્યાજ ખાધું પછી એક વાર ચાલો મેં પૈસા આપ્યા છે હવે મારે મૂડી જોવે છે તો મેં કેપિટલ જે ડિપોઝિટ આપી હતી પૈસા આપ્યા પછી ઓલો વેપારી કે ના ભાઈ તમારે વ્યાજ લઈ જાઓ બાકી મૂડી તો નથી તો શું કેમ એમાં હારું છે મૂડી તો મળી ને મને અરે મૂડીને એટલે મૂળ વૈરાગ્ય એનું શું, એમાં અહીંયા પ્રયોજન મૂળ રકમ ની તો ખબર નથી, વાતો મોટી કરે તો ફાયદો શું કર્યો એનો, તો એ અહીંયા હોવું જ જોઈએ. જે સાચો જૈની હશે, કોણ હશે આવો સાચો જૈની? જે સાચો જૈની હશે કોણ હશે? કોણ હશે? આપણે એ વાંચીને નહી સીધું કોણ હશે આવું છે? હજી છીએ નહી જૈની? જૈની તો છે, ભગવાન તો છે, આપણે પણ સાચા. આપણે ભગવાન સિવાય કોઈને માનતા નથી. સવારના ઉઠીને પેલું જ નમસ્કાર મંત્રમાં એમનું સ્મરણ કરીએ છીએ, દિવસના રાતના સુતા પહેલા બધું જ આપણે એમના નિયમ બધા જ પાડીએ, ચરણાનું યોગના નિયમ બરોબર પાડીએ છીએ. અરે ભાઈ, ચરણાનું યોગમાં સાથે કન્ડિશન મૂકી છે તે ભૂમિકાનો યોગ શુદ્ધ હતા તો એ કેમ નથી? તને ચરણાનું યોગમાં વિકલ્પ જ કેમ શીખાયો? એની સામે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે એ કેમ યાદ ન આવી? એ અહીંયા કહે છે કે પ્રયોજન એનું હોવું જોઈએ. જે સાચો જૈની હશે તે તો પ્રયોજનભૂત રકમમાં અન્ય દ્વારા બાધા સરવતા આવવા દેશે નહીં. શું છે? જે પ્રયોજન મૂળ તત્વ છે એમાં અન્ય દ્વારા બાધા એટલે વિપરીતતા, એમાં જરા પણ તોલામાં ચાલે ઓલામાં ન ચાલે, પણ એને કદાચ દોષ છે તો એનાથી ધીરે મટાડી દેશે. જેમ અષ્ટાવડમાં ગુરુદેવજી એ વાત શું લેતા, દર્શન ભટ્ટા ન સિજંતી ચારિત્ર ભટ્ટા સિજંતી. ચારિત્રમાં હજી દોષ રહી ગયો તો સાધક આત્માથી દોષને નાશ કરી દેશે, પણ શ્રદ્ધાની વિપરીતતા છે તો કેવો છે? ભ્રષ્ટિ પણ ભ્રષ્ટ છે. તો અહીંયા એની સરળતા નહીં આવે દે, અને બાધા જોઈને પોતાને શું તલાક પણ, એટલે કે એનો અરુચિ નકાર. અરે આવું તત્વ ગુરુદેવ ઘણી વાર આવી કરુણા કે આવું તત્વ અહીંયા આવ્યું અને લોકો એને વિરોધ કરે, કરુણા બંધિત, એને ગમે નહીં રૂચે નહીં કે આવું વિપરીતતા એ ચાલે છે તે ન આવે. અને જો પોતે હવે એની રૂચિને એવું ન આવે અને એમાં પોતાને લોકોને ગમે એવા માટે એની પ્રવૃત્તિ પણ કરવા પડે, તલાક પણ કે આમ નથી એવો એનો નકાર ન આવે. અને જો પોતે સર્વનું મન રંજાયમાન કરવા અર્થે માત્ર મંદ કસાઈ શીતલ બનીને રહે અને વાર્તાલાપ કરીને બાધાનું ખંડન ન કરે તો તે જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિ છે. જૈનનો આભાસી છે, અજૈન તો છે મિથ્યા દ્રષ્ટિ, પણ જૈનમાં જન્મીને પણ લોકોના રંજન, લોકોને ગમે એટલા માટે લોકોને ગમે એવું કહેવા માંડ્યો, પ્રજન રકમમાં જ વિપરીતતા એ કરવા માંડ્યો છે. તો એ ભલે કદાચ મન કસાઈ હોય તો પણ એ બધાનું વિપરીતતાનું ખંડન નથી કરતો. જો આમાં એક વિપરીતતાનું ખંડન એટલે કોઈના પ્રત્યેનો દ્વેષ નથી, પણ વિપરીતતાથી ઊંધાઈથી જેનું ફળ બહુ જ અત્યંત દુઃખમય છે એને બચવા માટે ટોટલમાં જે છે કહ્યું છે ને મોક્ષમાં પ્રકાશ, કોઈના દ્વેષ બુદ્ધિથી તેરસે કે આવો વિપરીત તારામાં હોય તો મટાડજે એવા હેતુથી એ કર્યો છે. કારણ કે જે જૈન હોય તે પોતાના કાનોથી જિનમતની બાધાના વચન કેવી રીતે થઈ શકે? આમ કહીને કોઈ દ્વેષભાવ એવું નથી, ઉલટાનું અંદરમાંથી એ ખેદ કહ્યો. કુનકુન આચાર્ય દેવ તો નિયમ સારમાં શું કહે, સ્વમતમાં પણ એ પરમત નહીં, સ્વમત ને પરમત સાથે કઈ વાત નહીં. કારણ કે જુદા જુદા જીવો છે, એના ઉદયો જુદા છે, એની ક્ષોપક્ષમ લબ્ધિ બધું જુદું છે, ક્યાં કોને દુનિયા. અરે જે કાર્ય તીર્થંકરો ન કરી શકે તું કરી શકો ને? તીર્થંકરે ઉપદેશ આપ્યો બધા પામી ગયા. અરે સમસરણમાં જે જાય બધા મોક્ષે જ જાય ને, વાણી સાંભળે સમસરણમાં બધા એ કેમ, ભગવાન તો સારું જ કહેતા હોય છે. અરે ત્યાં બેસનારા સાતમી નરકમાં જવા વાળા એ છે, પોતાની પાત્રતા શું થાય. તો અહીંયા એવો પોતાને કેમ બધે, અને એ શ્લોક વાર્તિકમાં લખ્યું છે, જે સ્યાદવાદી છે તેનાથી પોતાની પ્રતીતિ, જે શ્રદ્ધાન તેનો વિલાપ, જે અન્યના કથનથી સદુષપણું તે સહ્યું જાતું નથી. જે શ્રાદ્વાદી છે અને પોતાની જે યથાર્થ શ્રદ્ધા છે એનાથી વિપરીત કોઈ કહેતું હોય તો એને દુઃખ થાય છે. ઓહો, આવો સુંદર નિયમસારમાં પણ એ છે ને 186 ગા, આવા સુંદર માર્ગની, વિતરાગનો કેવો માર્ગ છે, સુંદર માર્ગની કોઈ જેનાથી ઈર્ષ્યા બુદ્ધિથી માત્સર્ય ભાવથી એની જો નિંદા કરે તો તું અભક્તિ કરીશ ને, ઉલટાની ભક્તિ. દુનિયામાં અનેક પ્રકારના જીવો, અને ન હોય તો પછી આ આશરો બંધ, તત્વ બંધ થઈ જશે. અને એવું હશે તો પાપ કોઈ કરનાર ને હોય તો સાત નરકમાંથી કેટલી બંધ થઈ ગઈ, અત્યારના કેટલી બધા ફોન કરવા માંડે તો 84 લાખ યોનિમાંથી બંધ થઈ જશે. એવું ક્યારે બનવાનું એ નથી, કારણ કે દૂષણ સહિત સદો શ્રદ્ધાન થવાથી પછી નિર્દોષ દૂષણ રહીત શ્રદ્ધાનો આશ્રય થતો ભૂતકાળમાં થયું એટલે વર્તમાન ન કરે એમ નથી. એક સામાન્યપણે છે કે દૂષણ સહિત જો દોષ શ્રદ્ધાનો દોષ થયો છે પછી એ જ વખતે એ સમ્યક નહીં થઈ, એ સર બીજા સમય થઈ શકે, પણ એ સમય વિપરીતતા છે તો કાંઈ થતો. આ રીતે ઇતિ સર્વજ્ઞ સત્તા સ્વરૂપ પૂર્ણ, આ રીતે જો નામ શું આપ્યું છે, નહીં શાસ્ત્ર નામ શું આપ્યું છે એમાં ખાસ કહેજો, અમારે આ સર્વજ્ઞનું નક્કી કરવા માટે ખાસ, બાકી જગતમાં બી. અને એક સર્વજ્ઞને નક્કી કર ગુરુદેશ, તે ફરી ખબર નહીં ગુરુદેશ આમ કેટલું બધું આવ્યું છે. ગુરુદેશ એક વાત સરસ કીધું, જગતમાં એક ખાલી સર્વજ્ઞની કેવળના એક સમયની પર્યાય છે, આવું જ. અરે એક પર્યાયને સર્વજ્ઞની નક્કી કર, કેવળ જ્ઞાનની તો શું થઈ ગયું, એનો વિષય આખું વિશ્વ છે, નક્કી થઈ જશે. એટલે એ રીતે એમ જાણે એક સર્વજ્ઞની પર્યાય ને, એટલા માટે સર્વજ્ઞની સત્તાનો પહેલા સ્વીકાર કર, તો એ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર એનો અર્થ કહે નહીં, તાકાત સામર્થ કેટલું છે એનું, જગતને સમસ્ત બધાને તો એનો પણ સ્વીકાર થયા વગર રહેશે ને. એ રીતે કરીને પછી આ જે મંગલાચરણ જે છે, જે પેલું કેવું હોય છે, આદ્ય મંગલાચરણ શરૂઆતમાં, પછી કેવું મધ્ય, અને આ કેવું અંતિમ એ છે. અને આ કોણે આવું લખ્યું છે, ભાતસિંહજીએ લખ્યું છે, હજી કોકે મૂળ કોણે લખ્યું છે, એના તો બીજું છે, તીન ભુવન અમે સાર વિતરાગ, ટોટલ મલજી આ લખેલું છે, મંગલમય મંગલકરણ વીતરાગ વિઘ્ન નમો તે હજેથી થયા અરહંતાદિ. આ રીતે જગતની અંદર વિતરાગી વિઘ્ન, કેવું જ્ઞાન, વિતરાગતા સહિતનું, સ્વયં મંગલ સ્વરૂપ છે અને મંગલ સ્વરૂપ પોતે હોવાથી મંગલનું કરણ. આ બહુ સરસ, સ્વયં ગેળ્યું છે તો ગેળો સ્વાદે માં, એમ આત્મા પોતે કેવો છે અથવા વિતરાગ વિજ્ઞાન કેવું છે, સ્વયં મંગલમય છે, મંગલ કરનાર. અને આવું કરીને નમો તે હજેથી, આવું વિતરાગી વિજ્ઞાન પ્રગટ કરીને આ અરહંતાદિ મહાપુરુષો, આ એક બહુ સરસ આ રીતે ટોટલ બીજે આપણે વ્યક્તિગતને માન, અહીંયા કઈ મહાન કેમ થયા, કે મહાનતાનું કારણ કોણ છે, વિતરાગ વિજ્ઞાન. અને એ શું કામ મહાન છે, કારણ કે મંગલમય છે, અને તેથી મંગલમય છે, મંગલ કરનાર છે, અને તેથી તે મહાન છે, અને એને પ્રાપ્ત કરી પણ મહાન પુરુષ છે. આ રીતે આપણે અહીંયા એ ભાગચંદજી કૃત સત્તા સ્વરૂપનો સ્વાધ્યાય પૂરો.
જય જય જય.